You're with SBS Radio.
યુનિવર્સિટી ઓફ ન્યૂકાસલના ડોક્ટર હેના પાવર્સ અને સંશોધક કાયા વિલ્સને ઓસ્ટ્રેલિયામાં સુનામીની શક્યતા પર એક અભ્યાસ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં સુનામી આવવાની શક્યતા કેટલી છે, જો આવે તો તે કેવી હશે, કેટલી તીવ્ર હશે, આ વિષયે વિગતે વાત કરવા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે કાયા વિલ્સન. કાયા, વેલકમ ટુ SBS રેડિયો.
Hi Nita, thanks for having me.
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોને સુનામીનું કેટલું જોખમ છે તે વિશેની ચર્ચામાં સૌથી પહેલા કાયા જણાવે છે કે સુનામીના અલગ અલગ પ્રકાર છે. મોટે ભાગે લોકો સુનામી શબ્દ સાંભળી ફિલ્મોમાં જોયું હોય કે 2004માં જે ઇન્ડોનેશિયામાં જોયું તેને જ સુનામી માને છે, પરંતુ એવું નથી.
Well, for our study, we modeled a range of different tsunamis, and small tsunamis are much more frequent than very large ones. So in terms of a tsunami that would cause a lot of damage, we're talking something that might occur perhaps once on average every 500 years or so. However, the smaller tsunamis could also cause some damage, maybe not come onto the land, but actually cause disruption within the harbour with very strong current speeds, unpredictable currents, etc. And those sorts of tsunamis we might expect to see on average once every 100 years.
અતિ વિનાશક મોટા દરિયાઈ મોજા 500 વર્ષમાં એક જ વાર જોવા મળે છે, જ્યારે નાની સુનામી દર થોડા વર્ષે થતી હોય છે. તે ઉપરાંત જ્યારે તોફાની મોજું ઊભું થાય ત્યારે તે જમીન સુધી પહોંચે તેવું જરૂરી પણ નથી, દરિયામાં જ શમી જાય તેવું પણ બને. હવે આ બધા પ્રકારોમાંથી ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોને કયા પ્રકારની સુનામીથી જોખમ છે તેના વિશે વાત કરતા કાયાએ સૌથી પહેલાં સિડનીનો દાખલો આપ્યો, કહ્યું કે સિડનીમાં સુનામી એક મોટું વિનાશક દરિયાઈ મોજું નહીં, પરંતુ સરેરાશ મોજા કરતાં મોટા મોજા, પરંતુ તે સતત આવ્યા કરે, એટલે કે દરિયામાં ખૂબ ખળભળાટ દેખાય તેવી સુનામીનું જોખમ છે.
Well, when we talk about tsunamis, we must really characterize them. So a lot of people have this idea of a tsunami as this Hollywood type single wave coming from the horizon. And that does happen elsewhere, that sort of large type wave. But here in Sydney, you know, we'd expect a tsunami for starters to be a sequence of waves, and it wouldn't be that large. The thing about tsunamis is that even though they're not particularly high waves, so maybe a tsunami outside the head that was only 50 centimeters high, it would still cause a lot of damage because it just has so much water behind it. And what it would actually end up looking like is this just rapid rising and falling of the water level, and as a result of that, this sort of churning of the water, these very fast current speeds, and you know, possible whirlpools and things like that.
And what would be the impact of that? If you're not in the water, would it still impact you?
Well, if you're not in the water, you'll be relatively safe. The impact would be the people who are on the water to ships and vessels and moorings, you know, and ferry systems, and more about port and harbour operations rather than people on land.
ઓસ્ટ્રેલિયામાં મોટે ભાગે જે પ્રકારની સુનામીનું જોખમ છે તેમાં જે લોકો દરિયામાં તે વખતે હોય તેમને વધારે જોખમ છે. આ તો વાત થઈ સિડનીની આસપાસના દરિયાની, પરંતુ શું ઓસ્ટ્રેલિયાના કોઈ એક શહેરને અન્ય શહેરો કરતાં જોખમ વધુ છે ખરું, તે પૂછતા તેમણે જણાવ્યું.
Yes, so Geoscience Australia has done some quite extensive work as to the relative risk around the entire coastline. Sydney is not the highest risk of the whole country. It depends on, we look at earthquake-generated tsunamis, and these tsunamis are generated by earthquakes that occur underwater at subduction zones, so at the boundary between two tectonic plates. And Sydney is relatively far away from the nearest trenches that could create this type of tsunami, whereas you know other places like in the northwest of Australia is much closer to the Java Trench, which Indonesia is also exposed to, and they have a relatively high risk. Obviously there's a lower population there, so it's a slightly different situation. You know, southern parts of Australia are relatively low risk. Hobart is about the same as Sydney. Melbourne is quite tucked away and protected. Darwin also is quite protected by the Tiwi Islands. Brisbane is protected by those Moreton and Strabag Islands, which is great for, you know, Brisbane and Darwin, but it's not so great for the Tiwi Islands or Moreton and Strabag Islands.
ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વી પ્રદેશને સુનામીનું જોખમ સૌથી વધારે છે, જો કે ત્યાં વસ્તી ખૂબ ઓછી છે. એટલે થોડી ઓછી ચિંતાનો વિષય છે. મોટા શહેરોની વાત કરીએ તો સિડની અને હોબાર્ટ જેવા શહેરોને નાના સુનામીના મોજાનું જોખમ છે, તો મેલબર્ન તેની સરખામણીમાં સેફ ગણાય છે. ઓસ્ટ્રેલિયાના કોઈપણ શહેરના દરિયા કિનારે તમે પાણીમાં હો, પછી રજાઓ ગાળવા ગયા હો કે બોટિંગ, ફિશિંગ, રોઈંગ કરતા હો, તો સુનામીનું જોખમ છે. હવે તેની વોર્નિંગ્સ કઈ રીતે અપાય છે તેના વિશે કાયા જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં વોર્નિંગ સિસ્ટમમાં બે પ્રકાર છે. દરિયામાં સુનામી આવવાની છે એટલે પાણીમાંથી બહાર નીકળો, કે પછી જ્યારે તેની તીવ્રતા વધે અને સુનામી જમીન સુધી પહોંચે તેવી શક્યતા છે ત્યારે લેન્ડ વોર્નિંગ અપાતી હોય છે અને સ્થળાંતર કરવું પડે છે.
So we have a warning center which would be national, and then the SES would be the more localized response, and they would give very specific instructions. There's two types of warnings that they give. They might give a land threat warning or a marine threat warning. And in terms of a land threat, then the SES would have designated evacuation zones and you'd follow their instructions. In terms of marine threat, everyone just needs to really get out of the water.
આમ તો કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાને સુનામીથી જોખમ ઓછું છે, તો પછી વિશેષ રૂપથી ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરો પર સુનામીની અસર, એવો અભ્યાસ શા માટે હાથ ધરાયો હતો તેના વિશે વિગતો આપતા સંશોધક કાયા વિલ્સને જણાવ્યું.
Even though the risk is relatively low compared to other countries, it's still a risk. And the state government actually characterizes it as a high risk. Basically because although they are infrequent, if a large one did occur, it could be catastrophic. So all we really want to do is to be as prepared as possible so that the warning system is accurate and so that the SES know what to do if there is a tsunami warning. And it's just about being prepared and making sure that everyone is safe.
Kaya, thank you for helping us understand the tsunami threat to Sydney, other cities and Australia in general. Thank you for your time today.
Thank you so much. It was a pleasure talking to you.
Hear more stories in your language by visiting sbs.com.au.